પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 76-77 નો સાર.
જૈન ધર્મ, જૈન ધર્મ થી ભગવાન એક પરોપેલો ધર્મ. જૈન ધર્મ એટલે આત્મા નો ધર્મ. ત્રસ્તઘાતના પરિણામ, ત્રસ્તઘાતના અંધકાર થી દૂર છે. એ ત્રસ્તઘાત તો માં હિંસાનું કારણ થાય છે, માટે એનાથી તો અંધકાર છે, એનાથી દૂર છે. એવું આત્માનું સ્વરૂપ છે. આત્મા પોતે કોઈની હિંસા પોતે કરી કરવાનો એનો સ્વભાવ જ નથી. એક દ્રવ બીજા દ્રવને કાંઈ હાણી શકતું નથી. અને દરેક આત્મા શાશ્વત છે, દરેક દ્રવ સ્વતંત્ર છે. એમાં ત્રસ્તઘાતના જે પરિણામો છે એ પાપનું કારણ થાય છે. જે વિભાવની પરિણતિમાં પડેલો જીવ એકત્વ બુદ્ધિને લઈને આ ત્રસ્તને હું મારું છું એવા પરિણામથી તે મહાપાપનું કારણ થાય છે. માટે જૈન ધર્મ ભગવાને જે માર્ગ પરોપણ કર્યો છે તીર્થંકર ભગવાને, ત્રસ્તઘાતના પરિણામ છે તે પાપનું કારણ છે. માટે એનાથી જે દૂર છે, જે જીનેશ્વરના માર્ગમાં દયાના પરિણામો હોય છે, આ ત્રસ્તઘાતના પરિણામ તે મહાપાપ બનવું કારણ તે આત્માનો સ્વભાવ નથી. આત્મા પોતે દરેક જાતના પરિણામથી દૂર છે, શુભાશુભ દરેક ભાવોથી દૂર છે. એવું જે આત્માનું સ્વરૂપ છે એમાં અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દયાના પરિણામ, રસઘાતના પરિણામ તે ક્રૂર પરિણામો છે. તે ક્રૂર પરિણામો મહાપાપ બનવું કારણ છે. ત્રસ્તઘાતના પરિણામ તે નરક, નરક ગતિનું કારણ થાય છે. મહાપાપ બનવું કારણ છે. અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવ તે દયા, તે શ્રાવકોને દયાના પરિણામો છે. સમ્યક દ્રષ્ટિ જેવું હોય, ભેદ જ્ઞાન જેને પ્રગટ થયું છે એને પણ દયાના પરિણામો છે. શુભાશુભ ભાવથી પણ ચૂડો જે આત્મા, એની જેને શ્રદ્ધા છે, એવી જેને જ્ઞાયકની પરિણતિ છે, એવી ભેદ જ્ઞાનની પરિણતિ છે, એવા સમ્યક દ્રષ્ટિ જીવોને પણ દયાના પરિણામ હોય છે. મુનિઓને પણ દયાના પરિણામ હોય છે. દરેક જાતના ત્રસ્તઘાતના પરિણામ એનાથી મુનિઓ એનાથી દૂર છે. ત્રસ્તની સ્થાવર બધી જાતના જીવોની દયા મુનિઓના હૃદયમાં આવે છે. એ આ બધી જાતના હિંસાથી દૂર છે. પૃથ્વી પાણી બધા બધી જાતની હિંસાથી મુનિઓથી દૂર છે. દરેક જાતના પરિણામો તે પાપ બંધ કરે છે. મુનિઓને દયાના પરિણામ હોય છે. અને શુભાશુભ ભાવથી જુદો એવો જે જ્ઞાયક, એ જ્ઞાયકની પરિણતિ જેને સમ્યક દ્રષ્ટિને પ્રગટ કરી છે, મુનિઓને વિશેષ પ્રગટ કરે છે. રસઘાતના પરિણામ એના અંધકારથી દૂર છે એવો આ જૈન ધર્મ છે. મુક્તિના માર્ગમાં ત્રસ્તઘાતના પરિણામ હોતા નથી. જે શુભ ભાવ પણ બંધનું કારણ છે તો અશુભ ભાવ તો તીવ્ર પાપ બંધનું કારણ છે.
રસઘાતના પરિણામ
કૃષ્ણ જે હેતુ છે એવો જે જૈન ધર્મ છે. એવો જે અંધકાર છે ત્રસ્તઘાતના પરિણામ ઘણા કે છે. કેટલાકના મતોમાં હિંસાના પરિણામ ધર્મ માને છે. એ તો મહાદોષનું કારણ છે. એના ત્રસ્તઘાતના હેતુ, હેતુના પરિણામો મહાપાપ બંધનું કારણ છે. શું પછી કૃષ્ણ હેતુ છે. ભગવાનનો માર્ગ છે એ અંધકારના નાશનો હેતુ છે. ભગવાનનો માર્ગ જેણે ગ્રહણ કર્યો છે, નાયકની પરિણતિ જે અંતર આત્મામાંથી પ્રગટ છે એ ત્રસ્તઘાતના પરિણામથી છે. એનો નાશ કરનારો છે, ભગવાનનો માર્ગ છે. સુખના જીવ સમૂહને જે સુખનો દેનાર છે એવું જૈન ધર્મ છે. કોઈને દુઃખનું કારણ થતું નથી એવો ભગવાનનો માર્ગ. અંદર સુખને પ્રગટ, અંદર આત્મામાંથી સુખ પ્રગટ કરે છે. દરેક લોકના જીવના સમૂહને સુખનું કારણ થાય એવું ભગવાનનું માન છે. ભગવાને અંતરમાં સુખીધું છે. નાયકને ઓળખે તો અંતર આત્મામાંથી શાંતિ ને સુખ પ્રગટ થાય છે. અંતરમાંથી સુખ પ્રગટ થાય છે અને બહારથી પણ કોઈને દુઃખ દેવું નહીં, એવા અશુભ ભાવમાં જોડાવું નહીં, એવા ભગવાનનો માર્ગ છે. દરેકને સુખનું કારણ છે અંતરમાં ને બહારમાં બધી રીતે સુખનું કારણ છે. દયાના પરિણામ ભગવાનના માર્ગમાં છે. દરેકને કોઈને દુઃખનું કારણ થવું તે દુઃખના દેવાના પરિણામ તે મહાદોષનું કારણ. માટે અંદર આત્મામાં સુખ દેનારો છે ભગવાનનો માર્ગ અને બહાર બધી રીતે સુખ દેનાર છે. એકેન્દ્રિય જીવનના વિવિધ પ્રકારના વધુથી જે બહુ દૂર છે એનાથી પણ દૂર છે. ભગવાનના માર્ગમાં ત્રસ ને સ્થાવર બેયનો ઘાત તે પાપનું કારણ છે. માટે અંતર આત્મામાં સમાઈ જવું, નાયક આત્માને ઓળખીને નાયક આત્માની શ્રદ્ધા પ્રતિત કરીને એમાં સમાઈ જવું તે જ સુખનું કારણ છે, તે જ મુક્તિનો માર્ગ. અંદર સમાઈ જાય તો એના નિમિત્તથી પણ કોઈ જીવને દુઃખનું કારણ થતું નથી. ત્રસ ને સ્થાવર બધાના વધથી છૂટી જવાય છે. માટે અંદર આત્મામાં સમાઈ જવું તે જ સુખનું કારણ છે. ત્રસ ને સ્થાવર બે ને હિંસાથી દૂર મુનિઓ બધી રીતે દૂર છે. આત્માની અંદર છઠ્ઠી સાતની જૂરતા હોય છે એમના માટે કરેલો આહાર મુનિઓ લેતા નથી. જેમાં સ્થાવર જીવોની હિંસા થાય એવી જાતનો આહાર પણ મુનિઓ બધી જાતના વિકલ્પોથી દૂર છે. અંદર નાયકમાં સમાઈ જાય તે તો જ બધા ત્રસ સ્થાવર ને હિંસાથી છૂટી જવાય છે. આત્માના સમાઈ જાય હિંસાને જૂરતા નહીં. બહારના બધી જાતના એક સંજોળનો ઝાક છે પરિણામ, બાકી બધી રીતે છૂટી ગયા છે. સુસ્ત પરિજીવન
એકેન્દ્રિય
દૂર છે. આ પૃથ્વી કાયને હણવાથી એકેન્દ્રિય એમાં પણ દોષનું, પાણીના જીવોમાં પાણીમાં પણ જીવ, બધા વાયુ કાય વનસ્પતિ કાય બધામાં જીવ બધાથી દૂર છે. ત્રસ ને સ્થાવર વ્યવહાર ચારિત્ર છે. સાગરનો પૂર છે એવો જૈન ધર્મ છે. સુંદર એવો આત્મામાંથી પ્રગટ થતો સુખનો સાગર, અંદર સુખનો સાગર ઉછળી રહ્યો છે. એ સુખનો પ્રવાહ અંદરથી વહી રહ્યો છે. એ નાયક આત્માને ઓળખે એમાં સુખનો સાગર વહી રહ્યો છે. અંતરમાં સમાય જાય તે સુખનો સાગર અંતરમાંથી પ્રગટ થાય. ત્રસ સ્થાવર ને જે શરીરને કારણે પણ સ્થાવર જીવોના હિંસાનું કારણ બને છે, એ શરીર ઉપરથી મમતા છોડીને દેહાથી દશાએ વર્તનારા જે અંદર સમાઈ ગયા તે સુખનો સાગર એને અંતરમાંથી પ્રગટ થાય. સુખનો સાગર સુખનો સમુદ્ર અંદર એનું આખું પૂર પ્રગટ થાય છે. એ સુખ સાગરનું પૂર એવું જૈન ધર્મ છે. જૈન ધર્મ એમ કે તું દયા શુભ ભાવમાં દયા પણ બધેથી છોડીને અંતરમાં જા તો બસ સુખનો સાગર અંદર રહે છે. ભગવાનનો માર્ગ સુખનો દેનારો છે. દરેક જીવોને સુખનું દેનારો છે. પોતે સુખ અંદરમાંથી પ્રગટ કરે છે અને બહારમાં બીજા જીવોને પણ સુખનું કારણ થાય છે. કોઈ હિંસાના કારણોથી બચી જાય છે. ભ્રષ્ટાશ્રમાં હજી સ્થાવર જીવોનું અમુક તો રીતે છે. મુનિ બધાથી ચૂંટીને આત્મામાં છઠ્ઠે સાતમી ગુણતાને જોડતા હોય છે અને એમાંથી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે છે. જગતમાં જીવન આ જીવે શરીર ધારણ કર્યા અને અનાધિકારથી પરિભ્રમણ કરે છે. એ શરીર એવી જાતનું એને વર્તે એના શરીરને નભાવવાના કારણોમાં સ્થાવર જીવોનું હિંસાનું કારણ થાય છે. એવા કારણોથી મુનિ બચીને છૂટી જાય છે. સુખનો સાગર અંદર પડ્યો આત્મા એમાં લીન થઈને સુખના સાગરને પ્રગટ કરે છે. પણ એ આત્માની શ્રદ્ધા અંદરથી નાયકને ઓળખે અને પ્રતિક કરે, નાયકની પરિણતિ કરે, એ માર્ગે જે ભગવાનના ઘરમાં જે કીધું છે એનો આશય સમજીને અંદરમાં જાય તો એ બધી રીતે છૂટીને સ્વરૂપ સમાધિ સુખનું સાગર પ્રગટ કરે. સમજ્યા વગરનું તો જીવ કરે છે, બધું છોડી દે છે, દયા તરફ પરિણામ કરે છે, પુનબંધનું કારણ થાય છે. આ તો બધી રીતે જે છૂટી જાય તો સુખનું સાગર પ્રગટ થાય છે. પશુડાનો પકાર સુની દયા ઉભી એકદમ, એ તો બધું કૃત બધું દેખાવ કરેલો હતો. આ શું મારા નિમિત્તે રુદ્રસ જેવો હતા, પચેન્દ્રિય હતા. તો નિમિનાથ ભગવાન સમય દ્રષ્ટિ મતી શ્રોતા વિતરણ જ્ઞાન લઈને આવેલા હતા. આ તે આવું આ મારે કારણે આ વૈરાગ આવીને ચૂકટીને મુનિ તેનો વિચાર કરે છે. એકદમ વૈરાગ આવે છે એને વિચાર જૈનોને તો આવું હોય નહીં. આ શું કેમ આમ પણ બીજો વિચાર કરવા ઉભરેતા નથી, બસ કરુણા ઉપજે એકદમ. આ મારા ને એકદમ વૈરાગ ઉપજે છોડીને ચાલી નીકળાય. આ ન જોયા હું સંસાર મારે તીર્થંકર ભગવાન છે. નિર્લેપ તો હતા જ, આ બધો પ્રસંગ દેખીને એકદમ અંદરથી સંયમની ભાવના પ્રગટ થઈ છોડી ચાલી. દરેક તીર્થંકર ભગવાનને કઈક કઈક પ્રસંગો બની ચૂકી. નેમનાથ ભગવાનને આવો પ્રસંગ, બાકી કોઈ આકાશ ને વાદળા ને એવું બધું પાણી ના ઝાંઝવા ને એવું બધું કોક ને કાંઈક નિમિત્ત બની ને કાંઈક જુદા જુદા નિમિત્ત તો બની જાય છે.
સ્પષ્ટપણે સત્ય બોલે છે કે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે, અર્થાત પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે અને આ લોકમાં સદા સર્વદા સત્પુરુષોનો પૂજ્ય બને છે. સત્યથી શું ખરેખર સત્યથી શું બીજું કોઈ ચર્યાતું વ્રત છે?
એ પુરુષ સ્પષ્ટપણે સત્ય બોલે છે, એમાં આ બાવળ કઈ બચ્ચા વગર સ્પષ્ટપણે સત્ય બોલે છે. સત્સ્વરૂપ આત્મા એ સત, જે આત્માનો સ્વરૂપ છે એ સત સ્વરૂપ, એ સત સ્વરૂપને જે ઓળખે છે અને બરાબર એની શ્રદ્ધા કરે છે. વ્યવહાર સત્ય, સત્યના ઘણા ભેદો આવે છે. હિંસાના અહિંસા એના ભેદ આવે, ભાવ હિંસા દ્રવ હિંસા ને એ બધા પરિણામ એને અમુક જાતના હોય ને બહારથી મોની ચાલ્યા આવતા હોય છે અને એના પગ નીચે કંઈક આવે એ એના ભાવપૂર્વક નથી હોય. આ સત્યમાં આવે છે વ્યવહાર સત્ય, અનેક જાતનું સત્યના ભેદો આવે છે. હવે સત્સ્વરૂપ આત્મા એને ઓળખીને જે યથાર્થ વસ્તુ છે એ યથાર્થને ગ્રહણ કરે, એ અંદરનું સત્યને એને ગ્રહણ કર્યું છે. બાકી ભ્રાંતિમાં ઉભો છે જે પર પદાર્થ છે એને પોતાનું માનીને ઉભો છે કે આ મારું છે, અને આ વિભાવ પોતાનો સ્વભાવ નથી એને પોતાનું માનીને એની એકત્વ બુદ્ધિને કરીને ઉભો છે. એ બધું યથાર્થપણે ઉભું નથી, સત સ્વરૂપને ઓળખે તો એનું યથાર્થપણે સત્ય. બીજું એને વ્યવહારમાં સત્ય, એ જે લોકમાં સત્ય જેને કહેવાતું હોય એ સત્ય જે બોલે છે, યથા જે હિતકારી વચનો બોલે છે, સ્પષ્ટપણે સત્ય બોલે છે અને હિતકારી વચન બોલે છે. સ્પષ્ટપણે કહેવા જતા કશાયથી સત કહી દે કે કોકને નુકસાન થાય એવું સતના પ્રસંગ બને તો મૌન રહે છે. ખોટું નથી બોલતો પણ મૌન રહે આ પ્રસંગ. કશાયથી ખોટું બોલે, કોઈની ઈર્ષાથી કહી દે, સાચું કઈ ઈર્ષાથી નુકસાન મોટું થાય એવા પ્રસંગોમાં બોલી દે તો મહા નુકસાનનું કારણ થાય છે. સ્પષ્ટપણે સત્ય કરવું કાંઈ પણ બચાવ કર્યા વગર, યથાર્થપણે સત્ય બોલે છે, કઈ નિર્દોષપણે કશાય ગર્ભિત નહીં, સરળતાથી યથાર્થપણે એ સ્પષ્ટપણે સત્ય બોલે. મુનિ આગળ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, એ મુનિ હોય એની આગળ એક હરણ આવીને બેસે છે, એના સ્થાન છે. ઓલા શિકારી રાજા આવે છે, એને એમ થાય કે આ હરણ મુનિ આગળ બેઠું છે, તે રખીને આ હરણ મુનિનું હશે તો મુનિ મને નુકસાન કરશે, તો માટે હરણને મારતા સંકોચે. એ વખતે મુનિને કે આ હરણ કોનું છે એમ બોલે તો મુનિ મંગ દે છે, આમાં મોટું નુકસાનનું કારણ લાગે છે, એ કઈ બોલતા નથી. એટલે સત્યમાં કશાય ગર્ભિત સત્ય જે બોલે, કોઈની ઈચ્છાથી સત્ય બોલે, કોઈના રહસ્ય ખુલ્લા કરવા માટે સત્ય બોલે, કે એના એની કોઈ વાત બહાર પડવાથી મોટું નુકસાનનું કારણ થાય, શાસનમાં ધક્કો વાગે એમને મન જોઈશ. અને સત્ય અને વ્યવહાર સત્ય સંયોજન કઈ કઈ સૌ બધા આવે છે, એને જેમાં હિંસા થાય એવા વચનો હોય તો સત્ય રીતે મૌન રહે છે, કારણ કે આ હવે આના હરણની હિંસા થાય એવું છે, એ મૌન રહે છે. એવા પ્રસંગોમાં પડતું નથી, પણ જ્યાં પ્રસંગ આવે કે આમાં સત્ય નિષ્પ્રયોજન કે કાંઈ જ એમાં એ બરાબર સત્ય બોલે છે, સ્પષ્ટપણે સત્ય વક્તાની માફક એવા સત્ય બોલનારના માણસનું એને લોકમાં છાપ પડે છે, એને બધા લોકમાં એને પૂજ્ય તરીકે એટલે કે એને સત્યવાદી તરીકે એની પ્રતિષ્ઠા થાય છે, કે આ સત્ય બોલશે જ નહીં, એની સાક્ષી લેવા માટે સત્યવાદી માણસને એને એનો વિશ્વાસ રહે છે. સત્યવાદીનો વિશ્વાસ કોઈ બેસતો નથી તો કે આ તો ખોટા બોલ જ છે, એનો એનો વિશ્વાસ કોઈને બેસતો નથી, કે આ તો જુઠ્ઠું જ બોલે, જે સાચી વાત હોય એવું કરતો જ નથી. એટલે એમાંથી એમ કોઈ કે હિંસા થાય એવા કારણો દેખાય એટલે મૌન રહે છે, પણ એમાંથી બધા એનું ખોટું બોલવાનું એમાંથી સાબિત નથી થતું, પણ કશાય ગર્ભિત વચનો બોલવાનું એમ શાસ્ત્રમાં આવે છે. બાકી સત્યવાદી માણસ નહીં તો પ્રતિષ્ઠા, અને સત્ય વસ્તુનું સ્વરૂપ, સત્સ્વરૂપ આત્મા છે, એને આડવાળું મળીને બોલે તો પોતાના પરિણામમાં નુકસાનનું કારણ બને છે. પોતાને આડવાળું મળી કરીને વાત કરતો હોય તો નુકસાનનું કારણ, કોઈના ગુણ એક કેટલા પર્વત જેવડા હોય એને આટલા કરીને બતાવે, રજ જેવડા કરે તો એ ગુણ તો કીધા પણ એને સાચું કહેવામાં આવતું નથી. અને કોઈ દોષ ઘણા હોય તો પણ એ હરખા ભાવે કરીને એને દોષ ન કહેવાય તો ન કહે, પણ એની સાચી વાત કરવાના પ્રસંગમાં જો એને ઓને પર્વત જેવડા ગુણને અને એક જરીકેનો દોષ હોય તો મોટો પર્વત જેવડો કરે એવી રીતે કરે, અને ઓલાના આટલો ગુણ હોય ને મોટો કરે ઓના દોષને ગણ કરે, એ બધું નુકસાન કરે. સ્પષ્ટપણે સત્ય બોલનારો યથાર્થપણે સત્યતા, આવી જાતની સત્યતા એ નહીં, પછી કહેશે હું તો સત્ય બોલું, અને પર્વત જેવા ગુણને આટલા કરીને થાય, આટલા દોષને આવડે મોટો કરીને થયો, ઓલાને ઓના ઘણા દોષને ભલે એ ઝાંકી દીધા, પણ આટલા ગુણને અને પ્રતિપક્ષમાં આટલા ગુણને મોટા કરીને થાય, દોષી માણસને ગુણી તરીકે ઠરાવી દીધો, ગુણીને દોષી તરીકે ઠરાવી દીધો, એ બધું નુકસાન થાય. એને સત્યનું ફળ આ તો વ્યવહાર ચાલે છે ને, દેવલોકમાં દેવાંગના મળે ને બધું સુખ મળે ને એનો અર્થ એ તો વ્યવહાર એને પૂન દેખાઈ ગયું છે, એનો પૂન એ પૂનની એમાં પૂનની ઈચ્છા એ તો ઠીક નથી, પણ સત્ય એ આત્માને લાભનું કારણ છે, સત્ય સ્વરૂપ એ આત્મા છે. જગતમાં પ્રતિષ્ઠા થાય કે ન થાય એ પણ વ્યવહાર ચારિત્રમાં તો એમ આવે, એ એક વ્યવહાર છે. જગતમાં પ્રતિષ્ઠિત સત્યવાદી માણસ પ્રમાણિક માણસ જગતમાં પ્રતિષ્ઠિત બને, પણ સત્ય સ્વરૂપ આત્મા છે, એ સત્ય જેમ છે એમ ગ્રહણ કરશે પોતાના સ્વભાવને ગ્રહણ કરશે, જેમ વિભાવ છે વિભાવને ગ્રહણ કરે, પોતાની પરિણતિ ક્યાં ક્યાં જાય છે, ક્યાં ક્યાં પોતે અટકી રહ્યો છે, ક્યાં એ બધું પોતાનું યથાર્થપણે ગ્રહણ કરશે, પોતાને યથાર્થપણે, પોતાને બીજાને સ્વપરને યથાર્થપણે જેમ છે એમ બરાબર તોડીને નક્કી કરીને ગ્રહણ કરનારો પોતાની મુક્તિના માર્ગમાં સહેલાઈથી આગળ જાય છે. જે સતને આડુઅવળું કરશે તો અંદર આત્મામાં આગળ નહીં જઈ શકે. સત સ્વરૂપ આત્મા છે, એને આડુઅવળું જો સમજશે તો એ આગળ નહીં જઈ શકે. અને જેમ છેમ પોતાને સમજે તો જ આગળ જાય. પોતા પોતે સ્વદ્રવ એટલે પરદ્રવ, જે પોતાને યથાર્થ સમજશે એ બીજાને પણ યથાર્થ સમજશે. પોતાના ભૂલમાં પડેલો છે એ બીજાને ભૂલમાં પડેલો છે. સત્ય તે પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાનું કારણ છે. સત્યનો ઊંડો અર્થ કરવા જઈએ તો પોતે જો પોતા તરફ પડે તો પોતાના આત્માને ગ્રહણ કરવાનું કારણ થાય છે. સત્ય એને અસત્યથી જેને શાંતિ જ મળતી નથી, અસત્ય જ આ તો સાચી વાત નથી, તો એમાં એને અંદરથી શાંતિ આવતી નથી. ખોટું બોલનારને અંદર કઈ શાંતિ હોતી નથી. એમ આત્માને યથાર્થ ગ્રહણ કર્યા વગર એને શાંતિ વળે. જે સત્યનો પ્રેમી હોય એને સત્ય અંદરથી ગ્રહણ થાય તો જ શાંતિ થાય. માટે સત્ય એ આત્માને ગ્રહણ કરવાનું કારણ બને છે. યથાર્થપણે સત્ય ગ્રહણ કરનારો એ આત્માને ગ્રહણ કરવાનું કારણ થાય છે. અહીંયા અંદર સત્યની વાત કરેલું વ્યવહાર. વ્યવહારમાં અસત્ય બોલનારને અંદર શાંતિ નથી હોતી, સત્ય બોલનારને શાંતિ હોય છે. સત્યવાદી બધે ઠેકાણે વખરાંત હોય છે, પ્રતિષ્ઠિત થાય છે. સત્સ્વરૂપ આત્માને ગ્રહણ કરે તે બધાથી ચડિયા સત્ય છે. આત્મા સત્ય વિભાવ પોતાનો સ્વભાવ નથી. અસતમાં ઉભેલો આ પરિભ્રમણ કરી રહ્યા છે. સત્યને અંદર ગ્રહણ કરે તો એ સરળ સત્ય ઊંચું એ બરાબર સત્યને ગ્રહણ કરનારો હોય તે અંદર આગળ જાય છે. કારણ કે અંદર તત્વને બરાબર અંદર ગ્રહણ કરે છે. વ્યવહાર સમય જોડાયેલો હોય છે. વ્યવહારમાં નિશ્ચય આવે કે મનથી જયારે વ્યવહાર જોડાયેલો હોય છે અમુક જાતની દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય. દયા શાંતિ ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય બધું છે. મોક્ષની ભૂમિકામાં બધું હોય છે. આત્માને જેને રુચિ લાગી સત્સ્વરૂપને જાણ કરવાની એને વ્યવહારમાં પણ એવું હોય. દયા કરુણા વાળું હૃદય હોય, નિષ્ઠુર ન હોય, બધા ત્રસ્તાવાની બધાની પચિન્દ્રીની તો દયા હોય જ. દયા શાંતિ વાળો હોય, બધા આવેશ વાળો ન હોય. ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય યથાશક્તિના ત્યાગની રુચિ હોય, વિરાગ હોય, સત્યતા હોય, હોય મોક્ષ ઘટ વિશે એ સદા મોક્ષના ઘટમાં એ બધો સમાયેલો હોય છે. એને સત્યતાને ક્યાં કેવી બધી જે બીજા આદાવડા અર્થ હોય નથી. જે કામ અમુક હેતુથી હિંસા થાય એવું હોય, સાતમાં નુકસાન થાય એવું હોય તો બોલતો નથી. પછી એમ કે મેં તો હાચો તો એવું કહી દીધું, એમાં શું એમ એમ કે એમ ક્યાં કે ઠેકાણે અર્થ એનો લેવું સત્યતાનો એ પોતે મોક્ષ સમજી ગયો છે. જ્યાં લાભ થાય એવો ત્યાં નહીતર મૌન લે છે. શુદ્ધાત્મા કેમ ઓળખાય તત્વ સુધી લઈ જાવ છે એ સદા સુજાન સદા એના
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.